તારીખ 18/5/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 970 અને 918 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 542.
પર્યાયનું કર્તૃત્વ જ્ઞાનીને નથી, એ વિષય ઉપર સ્પષ્ટીકરણ છે. 916, 917 અને 918 ત્રણેયનો મુદ્દો છે, એક જ છે કે જ્ઞાનીને પર્યાયનું કર્તૃત્વ નથી. અજ્ઞાની જીવ અશુભ રાગ છોડીને શુભ રાગ કરવા માંગે છે. અહીંયા તો શુદ્ધોપયોગને પણ કરવાનો પ્રશ્ન, એ વાત અજ્ઞાન ભરેલી છે એમ કહેવાય છે. શુભ રાગ તો એક બાજુ રહો, પણ આત્માના સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામ અને શુદ્ધ ઉપયોગ, એ પણ કરો, એ પ્રકાર લાવું એવા પર્યાયને એ પ્રકાર વસ્તુ સ્થિતિમાં તો નથી એમ કહેવું છે. હવે જે પુરુષાર્થ કરવા સંબંધીનો પ્રશ્ન છે કે પુરુષાર્થ તો કરવો જોઈએ, આત્માનો પુરુષાર્થનું શું? અહીંયા જો પરિણામ સહજ થતા હોય તો પુરુષાર્થ કરવો ન કરવો એ વાત છે, એનું શું? અથવા શાસ્ત્રમાં પણ અનેક ઉપદેશાત્મક અને આદેશાત્મક વચન પ્રયોગ છે, તે વચન પ્રયોગની શૈલી એવી છે કે આમ કરો અને આમ નહીં કરો, વિધિ નિષેધથી. આટલું કર્તવ્ય છે અને આ અકર્તવ્ય છે, માટે કર્તવ્ય જ કરો અને અકર્તવ્યને નહીં કરો, એનું શું? આ બે પ્રશ્નો ઉપસ્થિત થાય. એક તો પુરુષાર્થના વિષયમાં એક બહુ સુંદર ખુલાસો અહીંયા એટલો છે કે જ્ઞાની પુરુષાર્થ ગુણને જુદો પાડીને કાર્ય કરતા નથી. એકલો કોઈ એક ગુણને જુદો પાડવો, અહીંયા પુરુષાર્થનો પ્રશ્ન છે એટલે પુરુષાર્થની વાત કરે છે. પણ જ્ઞાની એકલા શ્રદ્ધા ગુણને પણ જુદો પાડીને કાર્ય કરતા નથી, એકલા જ્ઞાન ગુણને પણ જુદો પાડીને કાર્ય કરતા નથી, એકલા ચારિત્ર ગુણને પણ જુદો પાડીને કાર્ય કરતા નથી, એકલા પુરુષાર્થ ગુણને પણ જુદો પાડીને કાર્ય કરતા નથી. એટલે શું? આ વિશે જરો થોડો સૂક્ષ્મ છે કે વસ્તુ સ્વરૂપ જે છે, પદાર્થનું જે સ્વરૂપ છે, એ વાસ્તવિકપણે અખંડ એક અભેદ સ્વરૂપે છે. એની અંદરના જે ગુણ ભેદો છે, પર્યાય ભેદો છે, ધર્મના ભેદો છે, તે બધા અપેક્ષિત છે. અપેક્ષિત છે એટલે મર્યાદિત છે વસ્તુને સમજવા માટે, એ સિવાય એનો ઉપયોગ નથી. હવે કોઈ શ્રદ્ધા ગુણને એક જુદો પાડીને વાત કરે કે મારે તો શ્રદ્ધા કરવી છે, બીજી બધું મારે કાંઈ કામ નથી, પણ મારે એક શ્રદ્ધા કરી લેવી છે, તો એ રીતે કાર્ય કરવું એ વિધિએ નથી પણ અવિધિએ છે, થઈ નહીં શકે, અવિધિએ કાર્ય નહીં થાય. અથવા મારે જ્ઞાનથી એક કામ કરવું છે કે જ્ઞાનથી ઉપયોગને આ જ્ઞાનમાં સ્થિર કરી દેવો, ક્યાં ફેર પડે છે? કે જ્ઞાનને આત્મામાં સ્થિર કરી દેવું, ઉપયોગને આત્મામાં સ્થિર કરી દેવો, બસ આ જ્ઞાનનું આટલું કામ પતે એટલે કામ થઈ ગયું, એમ કામ નહીં થાય. કેમ કે સ્થિર થવું તે આચરણ છે, સ્થિર થવું તે સ્થિર થવું એ પોતે જ આચરણ છે. હવે આચરણને એક બાજુ રાખીને એટલું જ્ઞાનનું કામ નહીં થાય. કોઈ એમ કે સ્વરૂપ લીનતા કરવી છે. અમે આ શ્રદ્ધા જ્ઞાનની જે આ બધી લાંબી લાંબી પંચાત છે આ માથાકૂટમાં અમારે ગમને કાંઈ ફાવતું નથી, કાંઈ સમજાતું નથી, એમાં અમારે કાંઈ ઉતરવાની ઈચ્છા પણ નથી. અમે તો આચરણમાં માનવા વાળા છીએ. સરવાળે ગમે તેમ તો આચરણ ઉપર આવવું પડશે. માટે અમે આચરણ કરીએ, સ્થિર યોગ કરીએ, સ્થિર ઉપયોગ કરીએ, અને બહારમાં પણ જેટલું થઈ શકે એટલું વ્રત સંયમ આદિનું પણ પાલન કરીએ. આત્મા છે ને તો શ્રદ્ધા છે, હવે એ તો કાંઈ ખાસ વાત નથી. પણ આચરણ છે એ તો કર્યા વિના કાંઈ ચાલે એવું નથી. એકલી શ્રદ્ધા કરે બેસી ન રહેવાય એમ કરીને એકલી શ્રદ્ધાને જુદી પાડે, આચરણમાં એકલા આચરણને જુદું પાડે, એવી રીતે કોઈ કાર્ય થતું નથી. જે શ્રદ્ધાનો વિષય છે એ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે. જ્યારે શ્રદ્ધાન થાય છે ત્યારે શ્રદ્ધાપૂર્વક ઉઘડેલું જે જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ જ સ્વરૂપમાં સ્થિર થવા માટે ક્ષમતા ધરાવે છે. અને એ પ્રકારે સ્વરૂપ જ્ઞાનમાં આવતા જ જે પુરુષાર્થનું પરિણમન છે એની અંદર એક તીવ્રતા ઊભી થાય છે. આ બધા સમગ્ર જે ગુણો છે આત્માના એ આખું દ્રવ કામ કરવા લાગે છે. કોઈ એક ગુણને જુદો પાડીને કાર્ય કરવા જાય એ પદ્ધતિ સાચી નથી. એટલે જ્ઞાની એ રીતે કાર્ય કરતા નથી એમ કહેવું છે. અજ્ઞાનીને ગુણભેદ જાણતા એક એક ગુણ એક એક જુદું દ્રવ હોય એવી કલ્પના થાય છે, અને તેથી તે એક એક ગુણનું કાર્ય સર્વથા જુદું પાડીને કાર્ય કરવાનું વિચારે છે. એ પ્રકારે કાર્યની પદ્ધતિ નથી, એ રીત ખોટી છે. અને જેટલા કોઈ મતમતાંતર છે એનું મુખ્ય મતાંતરનું ક્ષેત્ર હોય તો તે કાર્ય કરવાની પદ્ધતિ ઉપર છે. જે કાર્ય કરવાની પદ્ધતિ છે એને માર્ગ કહે છે. એ માર્ગ કહો, ઉપાય કહો, કાર્ય કરવાની વિધિ અથવા રીત કહો, બધું એક છે. એમાં જે મતભેદ છે, કોઈ કે નહીં હું તો આ રીતે કામ કરવામાં માનું છું, કોઈ એમ કે કાર્ય તો આ રીતે કરવું જોઈએ. પહેલા રાગને મંદ કરીએ તો કાર્ય થાય. તીવ્ર રાગમાં કાર્ય થતું હશે આ તો સીધી સમજી શકાય એવી વાત છે. માટે રાગની મંદતા તે સાધન છે. આમ કરીને રાગની મંદતાને ઉપર જ્યાં વજન જાય ત્યારે એને માટે એ સાધન ન રહે પણ એ સાધ્ય થઈ જાય એની એને ખબર રહેતી નથી. આમ ગડબડ થાય છે. એટલે જ્ઞાનીઓએ એમ કહ્યું કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. માર્ગ અથવા ઉપાય રીત અનેક પ્રકારે છે જ નહીં. જે કોઈ આત્મકાર્ય કરવાની વિધિ છે એ ત્રણેય કાળે એક જ પ્રકારે છે. અને એ એક પ્રકારે જે વિધિ છે એનો પત્તો લાગે એ વિષય સમજાય તો કાર્ય થવું સંભવિત છે, નહીંતર કોઈ રીતે કાર્યમાં સફળતા થઈ શકે નહીં. એક આ વિષયની કરુણતા એ છે કે દરેકને શાસ્ત્રોમાંથી પોતાની રીતે કામ કરવા માટે કોક ને કોક વાત મળી રહે છે. કથન અનેક નહીંથી ચાલ્યા છે. કષાયની મંદતાની પણ આ વાત આવી છે, શુદ્ધોપયોગની વાત પણ આવી છે, વ્રતશીલ સંયમની વાત પણ આવી છે, શુદ્ધ શ્રદ્ધાની વાત પણ આવી છે. આ બધી વાત આવી છે. તો જેને જે પ્રકારની રુચિ છે તે ફાવતું લે છે, રુચિને અનુકૂળ વિષય પકડે છે, કે હું વિચારું છું, હું માનું છું એમ શાસ્ત્રમાં કહ્યું છે. આ રહ્યો આધાર. મારી જે કાર્ય પદ્ધતિ છે એનો આધાર સત્શાસ્ત્રમાંથી પણ મળે છે. માટે કાર્યની પદ્ધતિ તો હું વિચારું છું એ જ બરાબર છે. શાસ્ત્રમાંથી ને એમ કહે કે ચોખ્ખું આમ લખ્યું છે, જે હું કહેવા માંગુ છું એ ચોખ્ખું અહીંયા લખ્યું છે, કાઢીને બતાવી દઉં. એને ખોટું એ કર્યું છે કે પોતાને ફાવતું લીધું છે. બીજી જે એથી વિરુદ્ધ વાત છે એને એ અવગણી જાય છે. પણ બધી વાત બંધ બેસે એક શાસ્ત્રમાં ઉપર ટપકે દેખાતી પરસ્પર વિરુદ્ધ વાત પણ બરાબર બધી જ બંધ બેસે એવી એનું જ્ઞાન ને સમજણ છે. પહેલી એક વાત. બીજા નંબરમાં માર્ગનો ઉપાયનો જે વિધિ અથવા ક્રમ છે તે એ છે કે સર્વપ્રથમ પોતાના શુદ્ધાત્માને ઓળખવો. અનાદિથી શું નથી કર્યું, એક કામ બાકી રહી ગયું હોય તો આ છે. શાસ્ત્ર ભણ્યો છે, જપ તપ શીલ સંયમ કર્યા છે, બધું કર્યું છે, યમ નિયમ સંયમ આપ કર્યો, ત્યાગ વિરાગ નથી કર્યો એવું તો કાંઈ નથી, શાસ્ત્રો નથી ભણ્યો એવું તો કાંઈ નથી. પણ પોતાનું જે નિજ સ્વરૂપ એ ઓળખવા માટે એને જે હદે જિજ્ઞાસા થવી જોઈએ એટલી હદે જિજ્ઞાસા થઈ અને એ જિજ્ઞાસાની પૂર્તિ થાય એવો સ્વરૂપ નિશ્ચય એને થયો નથી. જ્ઞાન લક્ષણે લક્ષિત થતો એવો જે જ્ઞાયક શુદ્ધ આત્મા એનો નિશ્ચય થયો નથી, એની ઓળખાણ થઈ નથી, એનો ભાવ ભાસ્યો નથી. જે સ્વભાવે છે એ સ્વભાવે એનું ભાવ ભાષણ થયું નથી. એ ભાવ ભાષણ થાય અને પુરુષાર્થની સહજ ઉત્પત્તિ થાય ત્યાં ત્યાં એનો વિરિગુણનો પર્યાય વેગ પકડે છે. ત્યારે એના રુચિમાં પણ શુદ્ધાત્માની રુચિ, જ્ઞાનનો વિષય પણ એક આત્મામાં જ જ્ઞાન સ્થિર થવા ચાહે છે એમ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, પુરુષાર્થ બધા ગુણ એક ધારું આત્મકાર્ય કરવા લાગે છે. અને જે નાસ્તિનો વિષય છે, દોષનું પડખું, એ પણ અહીંયા એને વધારે સારી રીતે સ્પષ્ટપણે સમજવામાં આવે છે કે પોતાની અવસ્થામાં દોષના પ્રકાર શું છે, એમાં રસ શું છે, એમાં શ્રદ્ધાએ દોષ શું છે, એમાં આચરણનો દોષ શું છે, એમાં પુરુષાર્થનો દોષ શું છે, એ બધું એને ત્યારે થોડું થોડું સમજાવા લાગે છે. એ પહેલા જે બુદ્ધિના ક્ષયોપશમથી સમજવા જાય છે ત્યાં કલ્પના કરી બેસવાનો એક પ્રકાર ઉત્પન્ન થાય છે અને કલ્પના થતા પછી એ ઊંધો નિશ્ચય એટલો પકડવાળો થઈ જાય છે કે ત્યાંથી પછી છૂટવું બહુ મુશ્કેલ પડે છે. એટલે અહીંયા એક સંકેત કર્યો છે કે પુરુષાર્થને લાગે વળગે છે ત્યાં પણ એકલા પુરુષાર્થને જુદો પાડીને, એકલા પુરુષાર્થ ગુણને જુદો પાડીને જ્ઞાની કાર્ય કરતા નથી. આ વાત તો શાસ્ત્રમાંથી ગૂંથવી મુશ્કેલ પડે. ગુરુદેવના પ્રવચનોમાં આવ્યું ઘણી વાતો, સિદ્ધાંતિક ઊંડી વાતો નીકળી છે, શાસ્ત્રમાં શોધવી મુશ્કેલ પડે એવો વિષય. પણ જ્યાં પર્યાય એની સકાળે સહજ આવે છે એમ જ્યાં પ્રશ્ન થાય ત્યારે પુરુષાર્થનો પ્રશ્ન જુદો ગુણ જુદો પાડીને આવશે કે પુરુષાર્થનું શું ભાઈ, અનંત ગુણની પર્યાય પરિણમે છે, એક પદાર્થ પરિણમે છે આત્મા, તો એમાં અનંત ગુણ પરિણમે છે, તો એમાં પુરુષાર્થ નથી પરિણમતો? ક્યારે નથી પરિણમતો કહો? સદાય પરિણમનશીલ છે. પછી એકને જુદો પાડીને વાત ક્યારે છે? હા, એનું પરિણમન અસમ્યક અને અસમ્યક કેમ હોય તે વિચારણીય છે. કે જે પુરુષાર્થ સ્વરૂપાશ્રિત કાર્ય ન કરે તે અસમ્યક છે, અને સ્વરૂપાશ્રિત કાર્ય કરે તે સમ્યક છે. જે સ્વરૂપ છે એ ધ્રુવ અપરિણામી જ્ઞાયક તત્વ છે. એવો હું છું એમ જે પરિણામની અંદર જોર આવે છે તે સમ્યક છે, અને પર્યાયના લાવવા કરવામાં પુરુષાર્થનું જોર જાય છે. રાગાદી અમુક પ્રકારના રાગાદી કરવામાં પુરુષાર્થનું જોર જાય છે, તો જોર જાય છે એમના પુરુષાર્થ છે. એ પુરુષાર્થ અસમ્યક છે, સમ્યક નથી. ભલે પ્રયોજન પર્યાયને સુધારવાનું હોવા છતાં પર્યાય સુધરે છે કે નથી સુધરતી એ માત્ર તપાસનો વિષય રહે છે, પર્યાય ઉપર જોર દેવાનો એ વિષય નથી. જેમ છરીને અણી કાઢે ત્યારે ભલે અણી કાઢવી છે છરીની ધારની, તો પણ એ ધાર તપાસવાનો વિષય છે, જોર દેવાનો નહીં. એ પ્રકાર છે. અને જોર શુદ્ધ આત્મા ઉપર દેવું જોઈએ એમ તો માત્ર વચન વ્યવહારથી કહેવાય છે. શુદ્ધ આત્મા એવો છે કે જેની ઓળખાણ થતા એના ઉપર જ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પુરુષાર્થ આદિ બધા ગુણો એના ઉપર એને જ મીટળાઈને પ્રવર્તવા લાગે, પરિણમવા લાગે, એવું એ સ્વરૂપ છે. એવું એ અદ્ભુત અને અસાધારણ ચૈતન્ય રત્ન છે કે બધા ગુણો એની ઓળખાણ થતા એને જ ભજવા લાગે, આત્માનું જ ભજન થવા લાગે, પરિણમનમાં એ પરમાત્માનું જ ભજન થવા લાગે, એવો જ પોતે પરમાત્મા છે. એ થવા લાગે એને કરવું જોઈએ એમ આદેશ અથવા ઉપદેશથી કહેવામાં આવે છે. પણ ત્યાં પરિણામનું કર્તૃત્વ સિદ્ધ કરવું નથી, સાબિત કરવું નથી. એ ગુણ ને અનંત ગુણનું રૂપ છે, પણ તો એ ગુણ તો જુદો રાખ્યો ને એમ કે છે. એ તો અનંત ગુણનું રૂપ, એ એક ગુણનું રૂપ છે. અહીંયા તો એમ કે છે કે એ ગુણને સર્વથા જુદો પાડી શકાતો નથી. બરાબર, જો એ ગુણને સર્વથા જુદો પાડે તો મિથ્યા થઈ જાય એમ કે છે. કેમ કે એ ગુણ એ કોઈ વસ્તુ નથી, એ તો વસ્તુની એક વિશિષ્ટતા છે. કોઈ એક ગુણ એ તો એક વસ્તુની અનેક વિશિષ્ટતાઓ માહેની એક વિશિષ્ટતા છે. કોઈ એક વસ્તુ નથી, એટલું લક્ષમાં રહેવું જોઈએ. કલ્પના કરે છે એટલે તો મિથ્યા જ થયું. જો અલગ પાડી શકતો હોય ને પડી શકતું હોય તો મિથ્યાત્વ કહેવાનો ક્યાં કારણ રહે છે? પણ પડી શકતું નથી છતાં પાડે છે, તેથી એને મિથ્યાત્વ કહેવામાં આવે છે. આ જે દ્રવ્યાનું યુગનો વિષય છે એનો અભ્યાસ ઊંડો જોઈએ. આ તો પદાર્થનું સ્વરૂપ કઈ રીતે છે, પદાર્થના સ્વરૂપને તો જાણે નહીં સમજે નહીં, અને આ કરવું ને તે કરવામાં પડે તો પરિણામનું કર્તૃત્વ રૂપ વિચાર તો દ્રઢ થાય, બીજું તો થાય નહીં. આ સ્થિતિ છે. જ્ઞાનાનંદ સ્વભાવના આશ્રયે એટલે અભેદ આત્મ સ્વરૂપના આશ્રયે સહજ શુદ્ધ ઉપયોગ થઈ જાય છે એમ કહેવું છે. થઈ જાય છે એને કરે છે એમ સમજાવવામાં આવે, પણ ખરેખર તો એ થઈ જાય છે. જ્યાં પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવ છે એ હું છું એમ સ્વાશ્રય થયો ત્યાં એને ઉપયોગ પણ શુદ્ધ થઈ જાય છે. ઉપયોગ શુદ્ધ થાય છે એટલે શું કે બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન થતો બંધ થયો, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપી પરમાત્મ તત્વ પોતે એમાં એકાકાર થતા બુદ્ધિપૂર્વક રાગની ઉત્પત્તિ બંધ થઈ. ત્યારે રાગની ઉત્પત્તિ નહોતી તો પછી એનો અનુભવ ક્યાં રહ્યો? જે હોય એનો અનુભવ થાય, ન હોય એનો અનુભવ થવાનો ક્યાં પ્રશ્ન છે? અને ત્યાં પરમાત્મા લક્ષ્મણ છે એટલે એનો અનુભવ થયો એમ કહે છે. રાગ છે નહીં તો એનું લક્ષ્મણ તો પ્રશ્ન રહેતો નથી. ત્યારે ઉપયોગ શુદ્ધ થયો એમ કહેવામાં આવે છે. એ થઈ જાય છે, સહજ થાય છે. સહજ શબ્દ વાપરો છે, સહજ શુદ્ધ ઉપયોગ થઈ જાય છે. એ સહજતા છે, એ વસ્તુનું સ્વરૂપ છે. અકૃત્રિમ જે આત્મા છે, અણકરાયેલી ચીજ છે, અનાદિ અનંત એવા સહજાત્મામાં સહજ પરિણામોની સુમેળ છે. સહજ આત્મામાં પરિણામની સહજતાનો સુમેળ છે. આત્માની સહજતામાં પરિણામોની કૃત્રિમતાને મેળ ખાતો નથી. એ નહીં મળતા પરિણામ છે એના સ્વભાવ સાથે ને સ્વરૂપ સાથે. આ તો ન્યાયનો વિષય થયો. કે જેમ કોઈ કે ભાઈ ગામડિયા અને શહેરના માણસો એક જ પરિવારમાં રહેતા અને ઉછર્યા હોય તો પછી સાથે રહેવામાં મેળ ખાતો નથી. કેમ કે અમારી સિસ્ટમ જુદી, અમારી બોલચાલ જુદી, અમારી રહેણી કરણી જુદી, અમારી ખાણી પીણી જુદી, તો મેળ નથી ખાતો. કેમ કે એની ધપથી બધું ચાલે અને આની ધપથી ચાલે. અહીંયા પરિણામ છે એ સહજાત્મ સ્વરૂપમાં કૃત્રિમતા થાય તો એ આત્માના સ્વરૂપ સાથે મેળ ખાતી વાત નથી. એ જુદી પડતી વાત છે, જુદી પડી જાય છે. અને કૃત્રિમતામાં આડંબર ઉભો થતો હોવાથી સ્વાભાવિકપણે જ એને દોષમાં ગણવામાં આવે છે. કોઈ કરે છે બોલવામાં ચાલવામાં કૃત્રિમતા કરતા હોય તો માણસ ટીકા કરે છે, વાત કૃત્રિમ, બહુ કૃત્રિમતા ઘણી આવે છે. જે જેવું હોય એવું સહેજે સહેજે વ્યક્ત કરવું એ ઠીક છે, પણ કૃત્રિમતા ઉપસાવવી એ વાત કઈ ઠીક છે? કે કૃત્રિમતાની અંદર વિકૃતિ ઉત્પન્ન થાય છે. કૃત્રિમતામાં સહજતા નહીં રહેતી હોવાથી વિકૃતિ ઉત્પન્ન થાય છે. અને એ વિકૃતિ કહો કે વિકાર કહો, બંને એક વાત થઈ ગઈ. ત્યારે કહ્યું કે પોતે જે જ્ઞાનાનંદ સ્વભાવ છે અને જે સ્વભાવના પર્યાયમાં પણ પોતાનો જ આશ્રય કરવો એવો સ્વભાવ છે, એ બંને સહજ છે. બંને સહજ છે એમ એણે અનાદિથી જાણ્યું નથી, સ્વીકાર્યું નથી. જાણે અને સ્વીકારે તો એને એના એ પ્રકારે અંતર અવલોકનમાં એ વિષય સ્પષ્ટ થાય, કાર્ય આપોઆપ છે. કેમ કે પરિણમન કાર્ય તો પરિણમન છે ને, પરિણમન તો સહજ છે. કોઈ પરિણમન બંધ કરવું ચાલુ કરવું એ કોઈ પ્રકાર નથી, એ તો ચાલ્યા જ કરે છે. પણ આ પ્રકારે સહજ ચાલે. અને કૃત્રિમતા કરવા જાય ત્યાં આકુલતા ઉત્પન્ન થયા વિના રહે નહીં. મુનિઓનો ઉપસર્ગ પરિશો પડે તો કૃત્રિમપણે જો કરવા જાય, સહન કરવા જાય તો એ ઇન્દ્રિય દમન સિવાય બીજું કઈ નહીં થાય. પરિણામનું દમન થશે એમાં, પરિણામનું દમન થશે ત્યાં કશાય રૂંઢાઈને પણ રહેશે, નોંધાયેલો કશાય પણ રહેશે, જાશે નહીં. જ્યારે સહજ વિતરાગ સ્વરૂપના આશ્રયે પરિણામમાં ઉપશમન થાય છે અને એ ઉપશમન થવું એ કાર્યની સાચી પદ્ધતિ છે, દમન થવું એ કાર્યની સાચી પદ્ધતિ નથી, એ અસમ્યક છે. સદગુરુ કહે સહજ કા ધંધા, ધંધા એટલે ઉપયોગ નો વેપાર, ધંધો કહે. વાદ વિવાદ કરે સો અંધા, ભાઈ આ સહજતા તને સમજાય તો ઠીક છે, નહી તર્ક કરે કઈ પાર આવશે નહીં. ઓળખાણ કરવી પહેલા, પોતાનું સ્વરૂપ છે, એના સ્વભાવ કેવો છે, એ ભાવ ભાસે નહીં ત્યાં સુધી એને જ્ઞાન લક્ષણ થી અંદરમાં લક્ષિત થવાનો. પહેલું ત્યાંથી ઉપડવું જોઈએ. ઉપડવું એટલે શરૂઆત ત્યાંથી થવી જોઈએ. ઉપાડવી શરૂઆત, શરૂઆત એ પ્રકારે હોવી જોઈએ. એથી બીજી રીતે શરૂઆત કરવા જાય તો એ શરૂઆતની ભૂલ છે, શરૂઆતમાં જ ભૂલ છે, અને શરૂઆત સંબંધીની જ પણ એ ભૂલ છે, બીજી કોઈ ભૂલ નથી. એક પ્રશ્ન એવો થાય છે કે અનાદિથી જીવ વિષય કષાયમાં પડ્યો છે, અનેક પ્રકારના પાપના પરિણામ કરે છે, એવા જીવને આવી સિદ્ધિ ઊંચી વાત કેવી રીતે થઈ શકે? માટે એ પહેલા કંઈક નિયમ સંયમમાં આવે, અને પરિણામ કંઈક એના મંદ પડે કષાયમાંથી, પછી કંઈક આ વાત એને પકડાવો તો સારું. આવો એક સુજાવ આવે છે. હવે એને શું પોતાની રીતે વિચાર્યું છે, એની એક પોતાની રીતે આવી વાત વિચારી રાખી છે કે આવું કંઈક થવું જોઈએ. પણ અહીંયા એમ કહે છે કે જે અનાદિનું આત્મ સ્વરૂપ જાણ્યું નથી, એ આત્મ સ્વરૂપ સંબંધિત અને એમ ખ્યાલ આવ્યો કે આ એક સ્વરૂપાનુભવ કરતા એના પ્રથમ અનુભૂતિના ક્ષણમાં અનંત જન્મ મરણનો નાશ થશે, ભવભ્રમણનો નાશ થશે, ભવભ્રમણનો છેદ થશે, એવું આ શુદ્ધાત્મ પદ છે, પરમાત્મ પદ છે, તે કેવું છે પોતાને વિશે કોઈમાં નથી. પોતાને વિશે આ કેવું પદ છે એ જાણવા માટે કેટલી અપૂર્વ જિજ્ઞાસા જોઈએ. કે જેની એક જિજ્ઞાસાના કાળમાં એના ઉદય ભાવોના તમામ રસ ઠંડા અને નિરસ થઈ જાય, ફિક્કા પડી જાય. જે તારા કૃત્રિમપણે અંગીકાર કરેલા વ્રત સંયમથી તારો રસ ઠંડો નહીં પડે, વિકલ્પ કદાચ તારો મટશે તાત્કાલિક. કે પહેલા આ પદાર્થ ગ્રહણ કરવાનો વિકલ્પ આવતો હતો, હવે નથી આવતો. પણ મૂળમાં જે રસ કામ કરે છે એને તોડવાનું સાધન કયું છે? બીજું, કાર્યની પદ્ધતિમાં પહેલા દર્શન મૂળ મોટો દુશ્મન છે, એને હટાવવાનો છે.
બરોબર.
એક રાજાને જો જીતવામાં આવે તો આખું એનું દળ કબજે થાય, રાજ કબજે થાય. આ દર્શન મોહ છે, રાજા છે, એને એમ નેમ સાજો રાખે, મૂળને સાજું રાખે અને દાળા પાંદડા તોડે. આ વ્રત કર્યું ને, આ ફલાણો ત્યાગ કર્યો ને, આ ટીકનું કર્યું, કઈ પત્તો ન ખાય, બધું પાંગરી જશે પાછું. કોઈ એમ કે ના ના, અમે તો હવે જે ત્યાગ કર્યો એટલે જીવનભર ત્યાગ, પછી એમ વિચાર જ આવતો નથી. શરૂઆતમાં એમ થાય કે આપણે ટેવ પડી છે એટલે ક્યારેક વિચાર આવી જાય, પણ પછી તો એટલા સરસ ટેવાઈ જવાય છે કે એમાં પછી વિચાર જ આવતો નથી. ત્યાગ બરાબર થઈ ગયો કે
નહીં
ભાઈ? ક્યારે ચાલુ થઈ જશે તને પોતાને જ ખબર રહેશે. એ દબાઈને પડ્યો છે, સૂતેલો સાપ છે, ફૂંફાડો મારશે તો તારો તો ક્યાંય ઉડાડી મૂકશે. એને દર્શન મોહને પહેલા નાશ કરવો જોઈએ, અને ચારિત્ર મોહ ક્રમશઃ નાશ આપોઆપ થશે, પછી થયા વિના રહેશે જ નહીં. અને એના થવા માટે સહજ પરિણામો કાર્ય કરશે, જે વિધિ એ કરવા યોગ્ય છે તે વિધિથી વિધિ છોડીને પણ આવી. પણ એવી જે જિન માર્ગ ને વિશે જિનેન્દ્રની પદ્ધતિ છે, જેને જિન માર્ગ કહ્યો છે, એનું ઉલ્લંઘન કરીને યદવા તદવા પોતાની મતિ કલ્પનાથી કોઈ ચાલવા લાગે છે, કોઈ ઉન્માર્ગે જાય છે, સન્માર્ગમાં તો એનું ગમન નથી. અનેક પ્રકારે થાય છે. આ ક્રિશ્ચિયન છે ને, દર રવિવારે ચર્ચમાં જાય અને ઓ ગોડ ઓલ માઇટી એમ કરીને જ્યાં પ્રાર્થના કરે ત્યાં કશાયની મનતા થાય. કશાયની મનતા તો નિગોદના જીવને થાય છે જ્યાં બુદ્ધિપૂર્વકનો વિચાર નથી ત્યાં. પણ કશાયની મંદતા માત્ર મોક્ષ અભિલાષ એ રીતે થવી જોઈએ. કેવી રીતે?
માત્ર મોક્ષ અભિલાષ.
જેને સંપૂર્ણપણે દોષથી છૂટવું છે, કશાયના એક કણથી પણ છૂટવું છે, એને મોક્ષનો અભિલાષ કરો. મોક્ષ તો બહુ ઊંચી વાત છે. પહેલેથી એ વાત કે હા, પહેલેથી એ વાત માત્ર મોક્ષ અભિલાષ જે અંતિમ ધ્યેય છે એ પૂર્વક કશાયની મંદતા થવી જોઈએ. એટલે પહેલી વાત તો એ છે, એને મોક્ષનું ધ્યેય અભિલાષ છે કે નહીં, ત્યાંથી તો શરૂઆત કરી દઈએ. નિર્ભ્રાંત દર્શનમાં અહીંયાથી શરૂઆત કરી છે, બીજી બધી વાત પછી લખી છે. પહેલી વાત આ લખી છે. એટલે એ કાર્યની પદ્ધતિ છે, એમાં આમ વાત છે. વ્રત નિયમ સંયમ પાળે ત્યાં પણ કશાયની મંદતા થાય, અને પોતાના સ્વરૂપને ઓળખવા માટે અત્યંત અત્યંત તીવ્ર જિજ્ઞાસા થાય, એમ સમજીને કે આ એક જાણતા ભવ ભ્રમણનો નિવેડો છે, એમ સમજીને એની કિંમત આણીને તો એને જે કશાયની મંદતા થાય છે એવી ત્યાગ વિરાગમાં થઈ શકતી નથી. કશાયની મંદતા કરવી એ તો બહુ સામાન્ય વાત છે અને અનેક પ્રકારે થાય છે, પણ કઈ રીતે ક્યાંથી શરૂઆત થતા એ થવું જોઈએ એ જોવાનો વિષય છે. એટલે તો એ કહે છે કે કશાયની મંદતા તે અનંત વાર કરી, પણ હવે કઈ રીતે કરી એ સવાલ છે. નિગોદમાંથી બહાર આવ્યો તો કશાયની મંદતા વિના બહાર આવ્યો
નથી.
ત્યાં તો પ્રચુર કશાય કલંકનું પરિણમન છે, પ્રચુરમાં પ્રચુર નિગોદની અંદર એકેન્દ્રિય થાય, માંથી બે ઇન્દ્રિય થાય, ઈયળ થાય ને તો કશાયની મનતા થાય તો થાય, નહીતર એકેન્દ્રિય પણ છૂટે નહીં. નિગોદનું એકેન્દ્રિય પણ એને છૂટે નહીં, ઈયળ થાય કશાયની મનતામાંથી થાય. સંગની પંચેન્દ્રિય મનુષ્ય થયો કશાયની મનતામાંથી થયો. કશાયની મનતા સાધન ખરું કે નહીં, હવે કયા પ્રકારે કરવા એ સવાલ છે. અનંતવાર મનુષ્ય થયો નથી થયો, દેવ થયો, કશાયની મંતાના ફળમાં દેવ થયો છે, અનંતવાર દેવ થયો. મનુષ્ય થયો એના કરતા તો અસંખ્ય ગુણા અનંતવાર દેવ થયો છે. જેટલી વાર એ અનંતવાર તો મનુષ્ય થયો છે જીવ, એના કરતા દેવ કેટલી વાર થયો? અસંખ્ય ગુણા અનંતવાર દેવ થયો છે. એટલે કશાયની મંદતા એને કેટલી વાર કરી દેવ થવાની? એટલે કશાયની મંદતા એમ સ્થૂળપણે પકડવા યોગ્ય જેવો એ વિષય નથી, પણ એની યથાર્થ પદ્ધતિમાં આવતા કશાયની મંદતા સહેજે થશે કે જે કશાયની મંદતા થતા કશાયની મંદતા ઉપર દ્રષ્ટિ નહીં રહે. જેમ અહીંયા ઉપયોગ સહજ શુદ્ધ થશે કે જે ઉપયોગ શુદ્ધ થતા પણ એ શુદ્ધ ઉપયોગની ઉપર દ્રષ્ટિ નહીં રહે એમ છે. એટલે બહુ કાર્ય પદ્ધતિની એક મુખ્ય ચાવી જેને માસ્ટર કી કહે છે, એક એવી બહુ સરસ છે આ વિષયની અંદર, કે આત્મા જે પરિપૂર્ણ રાગ રહિત તત્વ છે, વિતરાગ સ્વભાવી છે, એ આત્મા ઉપર દ્રષ્ટિ જતા રાગાદીની મંદતા સહજ છે, ઉપયોગની શુદ્ધતા પણ સહજ છે. હવે તને સહેજે થતું હોય તો એમાં વાંધો શું છે, તારે કૃત્રિમ કરવાની જરૂર શું છે એમ કે. એટલે આ એની ચાવી છે. જિજ્ઞાસા જ્યાં સુધી ઓળખતો નથી ત્યાં સુધી સ્વરૂપની ઓળખાણ થઈ કે એનો મહિમા એટલો ઉમટી પડશે કે તારી દ્રષ્ટિ ત્યાં થાય ત્યાં સુધી બીજી બાજુ તારું લક્ષ થઈ જાય, દ્રષ્ટિ પરિણમી જાય ત્યાં સુધી. બસ બાકી બધા જેટલા ગુણો છે એની શુદ્ધિનો ક્રમ ચાલુ થઈ ગયો. તને સમજાય તોય ભલે, અને એવા ભેદ પ્રભેદનું તને સમજણ ન થાય તોય ભલે, પણ તારો આખા આત્માનું શુદ્ધિકરણ ચાલુ થઈ ગયું. એ રીતે આત્મશુદ્ધિ થવી ઘટે. બીજી રીતે કરવા જાય તો એ રીતનો વાંધો છે, મોટો વાંધો છે. નવસો ને અઢાર. પરને છોડું કે શુભને છોડું એ વાત તો છે જ નહીં. ક્યાંથી શરૂઆત કરવાની છે? જે નથી સમજાય આ રીતે પકડે છે કે આટલા આટલા પદાર્થો છોડી દો, આ ખાવું નહીં, આ ગ્રહણ કરવું નહીં, આનો ત્યાગ કરી નાખવો, અથવા અશુભને છોડીને શુભ તો કરવું. અહીંયા તો કહે છે કે એ કાર્યની પદ્ધતિ જુદી છે, એ વાત જ નથી આવી તો. એ વાત તો છે નહી, પણ શુદ્ધ ને લાવવું એમ પણ નથી. શુભ ને લાવવું એમ તો નથી, પણ શુદ્ધ પર્યાય ને લાવવું એમ પણ નથી. આવો વિષય છે. આ બધો જ્ઞાનીઓના હૃદયમાં રહેલો મર્મનો વિષય છે. આ બહારની વાતો તો આમ કરો ને તેમ કરો એવી જ આવે, મૂળની વાતો છે આ બધી છે અંદરની. પણ શુદ્ધને લાવવું એમ પણ નથી, આ વસ્તુની મર્યાદા છે. વસ્તુનું સ્વરૂપ આ છે, લાવવા ફાવવાનું એમાં કઈ છે નહીં. આ વાત જે રીતે ઘડ બેસવી જોઈએ એ રીતે ઘડ ન બેસે તો આત્માની શુદ્ધિ કરવી, પુરુષાર્થ કરવો, સમ્યક દર્શન કરવું, સમ્યક જ્ઞાન કરવું, આચરણ શુદ્ધ કરવું, એ બધાના બહાને કરવું 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 કરવાની કૃત્રિમતા મળશે નહીં અને મિથ્યાત્વ જશે નહીં, એ કંઈ નહીં થાય. ન તો સમ્યક દર્શન થશે, ન તો સમ્યક જ્ઞાન થશે, ન તો પુરુષાર્થ થશે. વસ્તુની જે મર્યાદા છે એનું ઉલ્લંઘન થાય છે, એ ઉલ્લંઘન થાય અને કાય થાય એમ બનવાનું નથી. હજી તો વસ્તુની મર્યાદા કેટલી છે, વસ્તુના સ્વરૂપ નું સાર એની ખબર હોય નહીં કે નહીં. હું કહું સાચું, આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પણ તને વસ્તુના સ્વરૂપની તો હજી ખબર નથી. આ પ્રકાર છે, લગભગ આમ ચાલે. શું કહે છે, કેવી ચર્ચા કરે છે, જ્ઞાનીના શુદ્ધોપયોગની ચર્ચા કરી છે કે શુદ્ધ ઉપયોગનો શુભાશુભની ચર્ચા નથી કરી છે. શુદ્ધોપયોગ નો કાળ ન હોય તે વખતે શું જ્ઞાની તેને લાવવા માંગે, આ પ્રશ્ન પૂછે છે. એનો કાળ નથી, હું તો લાવીશ, અને ભલે એનો કાળ હોય હું એને લાવે રહું, કે ઊંચેથી પડતું હું તો આવે એમ નથી. કરોડ ઉપાય કરે નહી, એટલે તો કહ્યું સમ્યક દર્શન સહજ છે. કરોડ ઉપાય બીજા કરે તો પણ નહીં થાય છે, કનુષ્ટિકા ચોથો કળશ છે શરૂઆત. ત્યાં તો એવું કહી દીધું યત્ન સાધ્ય નથી એમ કહી
દીધું,
ભરત સાધ્ય છે ને યત્ન સાધ્ય નથી એવો શબ્દ માત્ર છે. પુરુષાર્થ ઉડાડ્યો છે અહીંયા કઈ એમ વાત છે. યદ્યપિ સમ્યક સ્વરૂપ જીવ દ્રવ્ય પરિણમે છે, યદ્યપિ એટલે જોકે સમ્યકપણે તો પરિણામ થાય છે જીવ દ્રવ્યનું થાય છે, જીવ પોતે પરિણમે છે, તથાપી કાળ લબ્ધિ વિના સહજતા લેવી છે ને એટલે કાળ લબ્ધિ વિના કરોડ ઉપાય જો કરવામાં આવે તો પણ જીવ સમ્યક સ્વરૂપ પરિણમનને યોગ્ય નથી. આ કરવું કરવું ઉપર પ્રહાર કર્યો છે. એવો નિયમ છે, વસ્તુ સ્થિતિ આ છે. આથી એમ જાણવું કે સમ્યક્ત્વ વસ્તુ યત્ન સાધ્ય નથી સહજ રૂપ છે. યત્ન સાધ્ય નથી એમ કરીને પૂરું નથી કર્યું, ત્યાં અલ્પ વિરામ રાખ્યો છે. સહજ રૂપ છે એમ કહેવા માટે આ વાત કરી છે. આ એક અવશ નીતિકા છે કે જેમાં ઉભયનય વિરોધ ધ્વંસીની સ્યાદ પદાંકે, સ્યાદ પદથી ચિહ્નિત અંકિત એવી જે જીનવાણી છે જીનવચન છે એમાં રમનારા જે બુદ્ધ પુરુષો છે એમ કીધું. જીનવચસી રમંતે સ્વયં વાંત મોહા, જે દર્શન મોહને ઓકી નાખીને વમી નાખીને જે જીનવચનમાં રમે છે, જીનવચનમાં રમે છે એનો અર્થ એવો કર્યો છે પોતે કે જીનવચનમાં કહેવા ધારેલો એવો જે શુદ્ધાત્મા એમાં જે રમે છે તે જીનવચનમાં રમે છે. આમ લીધું છે, બહુ સુંદર ટીકા છે રાજમલજીની. શબ્દો તો એમ પડ્યા કે જીનવચનમાં રમે છે, પણ જીનવાણી તો પિંગળ છે એમાં રમે છે, એમાં એકાગ્ર થાય છે કે એ વાણીનું જે વાચ્ય છે એ વાણીમાં તો હજારો વાત આવી, તો વાચ્ય શું છે એનું? જીનવાણીમાં દિવ્ય ધ્વનિમાં તો હજારો વાત આવી, બાર અંગ અનંતમય ભાગે છે. ગણધર દેવના રચેલા બાર અંગ અનંતમય ભાગે છે એટલી વાણી વિશાળ આવી. તો કે નહીં, એમાં એક શુદ્ધાત્મા પરમાત્મા આવ્યો છે. ઠીક, બાકી બધી વાતો ફાલતુ કરીને એક બાજુ મૂકી દીધી, આત્માની કથાને મુખ્ય કરી એમાં શબ્દોને છોડી દીધા. શબ્દો વાચક છે અને એનું વાચ પોતે શુદ્ધ આત્મા છે. એટલે શબ્દને જાણવા છતાં જેને શબ્દરસ ઉપજતો નથી અને શબ્દને જાણતા જેને જ્ઞાન રસ ઉપજે છે, આ પ્રકાર શબ્દને સાંભળવાનો છે જ્ઞાનીઓ. શબ્દને સાંભળવાનો આ પ્રકાર છે કે શબ્દને સાંભળતા વિદ્વાનો અને સાક્ષરો હોય અને શબ્દ રસ ઉમજે. વાહ, કેવી કેવા સરસ શબ્દો આવે છે, એમ કે શું વાણી છે અને શું ભાષા છે. જ્ઞાનીઓનો એ પ્રકાર નથી, જ્ઞાની તો એના વાચ્ય ઉપર જાય છે. એટલે શબ્દ રસ એ તો પૂતગળ રસ છે અને એનું વાચ્ય છે જે આત્મા, એનાથી આત્મરસ ઉમજે, ચૈતન્ય રસ ઉપજે, જ્ઞાન રસ ઉપજે. એ પ્રકાર એ પદ્ધતિ છે ભાવશ્રુત જ્ઞાનનો. એને ભાવશ્રુત કહ્યું છે, શ્રુત છે ને સાંભળે છે, ભાવશ્રુત એને કહી દીધું છે ત્યાં. ને એ સિવાયનું વિકલ્પ ને વાણી છે એ બધું દ્રવ્યશ્રુતમાં ગયું. રાગ પણ દ્રવ્યશ્રુતમાં, વિકલ્પ પણ દ્રવ્યશ્રુતમાં, શબ્દો પણ દ્રવ્યશ્રુતમાં જાય છે. એટલે બે નયોનો વિરોધ તોડવો એવો જે પ્રકાર જ્ઞાનીના પરિણમનમાં ચાલે છે ત્યાં આ વાત ખુલા સમયે મેં કરી છે કે આ તો સહજ છે, સમ્યક દર્શન છે એ સહજ છે. જો સમ્યક દર્શન સહજ છે તો સમસ્ત પ્રકારના શુદ્ધ પર્યાયો પણ સહજ છે એ વાત એની અંદર આપોઆપ સમાઈ જાય. કાળ લબ્ધિ એટલે જે કાળે જે પર્યાય પ્રાપ્ત થાય તેને કાળ લબ્ધિ કહે છે. જે કાળે જે પર્યાય નો લાભ થાય, લબ્ધિ એટલે લાભ, જે સમયે જે પર્યાય પ્રાપ્ત થાય, પ્રાપ્ત થાય કોઈ લાભ થાય એમ કહો એટલે કાળ છે, એને કાળ લબ્ધિ કહેવામાં આવે છે. રાહ જોવાનો પ્રશ્ન નથી, એનું જ્ઞાન જ કરવાનું છે, જ્ઞાન કરવાનો એ વિષય, પર્યાય માત્ર જ્ઞાન કરવાનો વિષય છે, બીજી તરજોડ કરવાનો વિષય નથી, જ્ઞાન કરવાનો વિષય છે. આધાર તારે લેવો હોય તો એનો આધાર ન લે એમ કે છે. આધાર કોનો લેવો? કે એક શુદ્ધ પરમાત્માનો આધાર લેવો. જેણે એનો આધાર લીધો છે તે સહી સલામત છે. એનો આધાર જેને નથી એ ભયાનક છે, એની સલામતી નથી. આ સીધી વાત છે. આથી બીજો રક્ષણ કરનાર જોઈ કોણ? એટલા માટે તો આત્માને નાથ કયો છે, કે આત્મા આનંદનો નાથ છે. ગુરુદેવાસદનો બહુ પ્રયોગ કરતા, જે રક્ષા કરે તે નાથ. એમ રક્ષા કરે છે ને, કોણ રક્ષા કરે છે? કે જ્યાં એના આશરે પરિણામ છે ગડબડ 84 લાખ યુનિમાં ભવ ભ્રમણની અડધેથી પકડીને ક્યાં દેવું? હવે પાછળ જોયું દેશના વચનોમાં આવ્યું બધું આવે, આમ કરો, આમ કરો, આમ કરો, પ્રયત્ન કરો, જ્ઞાન કરો, દ્રષ્ટિ કરો, પ્રસાદ કરો, એ બધું આવે. ભાષાની પદ્ધતિ છે કે કેવી રીતે સમજાવે, તો સામાન્ય સમજાવે કેવી રીતે, એ સમજાવવાની પદ્ધતિ છે. પણ કર્તૃત્વ બુદ્ધિ એ થતું નથી એ વાત રાખીને છે કે છોડીને છે, આટલો સવાલ છે. બે વાત શાસ્ત્રમાં આવી, પરસ્પર વિરુદ્ધ દેખાય પછી એનો કોઈ નિવેડો તો આવવો જોઈએ છે ને. જો એનો નિવેડો જીવ ન કરી શકે તો શંકરાચાર્ય જેવું થાય કે આમાં કઈ ઠેકાણે પડતી નથી વાત. ઘડી કામ કે છે ને ઘડી આ જૈન દર્શન કઈ ઠેકાણા વગરનું છે એમ કે ઘડી કામ કે છે ને ઘડી કામ કે છે. અને પછી સ્યાદવાદ, અમારી વાત સ્યાદવાદ છે એમ કરીને વાત પૂરી કરી નાખે. અમારી વાત તો સ્યાદવાદ વાળી છે એ પતી ગયું જા એમ હશે કઈ કે વસ્તુનું કોઈ ચોક્કસ સ્વરૂપ હશે કે વસ્તુનું ચોક્કસ સ્વરૂપ છે એમ છે. ક્યાં છે બોલો? 17-18 ભેગી છે. બહુ ઉદ્યમ થી તો એમ છે ને, એમ લેવું છે ને. તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો એમ દીધું છે. યત્નથી ધનાર્થી એનું એ દ્રષ્ટાંતમાં એ શબ્દ વાપર્યો છે. દ્રષ્ટાંતમાં એટલે કે દ્રષ્ટાંતમાં ટીકામાં પણ દ્રષ્ટાંતમાં એ શબ્દ લીધો છે કે ધનનો અર્થી પુરુષ બહુ પ્રયત્નથી એમ
એ દ્રષ્ટાંતમાં, એ શબ્દ ગાથામાં છે ને, એ દ્રષ્ટાંતમાં એ વાત. બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે, રાજાને જાણવામાં બહુ ઉદ્યમ શબ્દ લીધો છે. સિદ્ધાંતમાં એ શબ્દનો પ્રયોગ નથી કર્યો છે. પ્રથમ તો આત્માને જાણવો, પણ જાણે એમાં જાણવા સંબંધીનો ઉદ્યમ આવે કે ના આવે, કે એકલો જ્ઞાન ગુણ આવે, એકલા જ્ઞાન ગુણ નું કામ છે એમાં, એમાં પણ જાણવા સંબંધીનો પુરુષાર્થ ને ઉદ્યમ છે ને, છે એ ગુણ જુદો પડીને કામ કરતો નથી. આ સીધી વાત છે, એમ વાત છે. ઠીક, હવે ભેદ જ્ઞાન છે, ભેદ જ્ઞાનની જે પ્રક્રિયા છે એમાં લક્ષ્મા શુદ્ધ આત્મા છે, જ્ઞાનમય આત્મા, અને રાગાદિથી ભિન્ન પડવું છે. તો એ ભેદ જ્ઞાનની જે પ્રક્રિયા છે એ વિતરાગ થવાની પ્રક્રિયા છે. હવે રાગ ને મંદ પાડવાની ક્રિયાઓમાં પડવું કે વિતરાગ થવાની પ્રક્રિયામાં જવું, આ સવાલ છે. અમે આ છોડી દઈએ ને તો એટલો તો રાગ મંદ થયો, આનો ત્યાગ કર્યો તો એટલો તો રાગ મંદ થયો, એમાં જવું કે અંદરમાં રાગ નો અંશ કોઈ પણ ઉદય ભાવ ઉત્પન્ન થાય, ઉદય ભાવ નો રાગ થાય, એનાથી ભિન્ન પડીને વિતરાગ થવાની પ્રક્રિયામાં બળ ને વાપરવું, બળ વપરાવવું ક્યાં યોગ્ય છે? બળ તો વપરાય જ છે, એમાં લાગુ કરવું એ પ્રશ્ન નથી, ક્યાં વપરાય એ સવાલ વિવેક કરવાનો વિષય છે. કે વિતરાગ થવામાં તારો ઉદ્યમ કાર્યગત થાય તો તે યથાર્થ ઉદ્યમ છે, અને નહીંતર બીજી રીતે તો તે કર્યા જ કર્યું છે, એથી કઈ નિવેડો નથી. એટલે અહીંયા અનુભૂતિનો વિષય એ લીધો છે, જ્યાં આ વિષય લીધો છે ત્યાં અનુભૂતિની વાત લઈ લીધી છે. એટલે અહીંયા એક પ્રશ્ન ઉઠાવ્યો છે, જોરથી નિષેધ કરવો છે ને કર્તૃત્વનો, એટલે પ્રશ્ન ઉઠાવીને વાત કરવી છે કે જ્ઞાનીને પણ શુદ્ધોપયોગનો કાળ ન હોય તે વખતે શું જ્ઞાની શુદ્ધોપયોગને લાવવા માગે છે? શું સમજાય છે તને? જ્ઞાનીને શુદ્ધ ઉપયોગની ભાવના છે, એ તો વાત સ્થાપી આગળ. તો શુદ્ધોપયોગની જેને ભાવના છે એ શું ક્રમ ફેરવીને શુદ્ધોપયોગને લાવવા માગે છે એમ કહો છો? એમ સમજાણું છે કાંઈ? એમ પૂછે છે, કે છે કે શુદ્ધો ઉપયોગ તો નહીં આવે પણ પરિણામનું કર્તૃત્વ થઈને અજ્ઞાન દશા થઈ જશે, બીજું તો કઈ થશે નહીં. શું પર્યાયનો ક્રમ ફેરવવા માંગે છે કે ના? જ્ઞાન સ્વભાવ તરફ પુરુષાર્થ છે એટલે બળ એવું છે, પરિણામમાં જે બળનો મુદ્દો છે, બળનો ફેક્ટર છે, એ જ્ઞાન સ્વભાવ તરફ છે, એની દિશા જ્ઞાન સ્વભાવ તરફ છે. જ્ઞાન સ્વભાવ તરફ પુરુષાર્થ હોવાને લીધે તેમાં શુદ્ધો ઉપયોગ આવી જાય છે, સહજપણે આવી જાય છે. જ્યારે જ્યારે શુદ્ધો ઉપયોગ આવે છે, પ્રથમ પહેલો આવે ત્યારે પણ, અને ત્યાર પછી પણ જ્યારે જ્યારે આવે ત્યારે શુદ્ધો ઉપયોગ થાય ત્યારે, એ શુદ્ધોપયોગ કરવા સંબંધીનો વિકલ્પ જ્ઞાનીને નથી. બીજા કાર્યોમાં તો એને એવું દેખાણું છે, એવો એનો અનુભવ છે જીવનો, કે હું જે કામનો વિકલ્પ કરું ને તે કામ થાય. મંદિર આવવાનો વિકલ્પ કરું પછી મંદિર આવવાનું બને, શાસ્ત્ર વાંચવાનો વિકલ્પ કરું પછી શાસ્ત્ર વાંચો, જે જે હું કામ કરું તે પહેલા મારા મને તે સંબંધીનો વિકલ્પ થાય છે. આ અનુભવને લીધે એને એક એવો ખ્યાલ બેસી ગયો છે કે બધા જેટલા કામ કરવા હોય ને એ બધાના વિકલ્પ કરવા પડે પહેલા, અને પછી એ કામ થાય. આમ શુદ્ધોપયોગમાં એમ નથી. જે સહજ છે, અકૃત્રિમ છે અને નિર્વિકાર પરિણામ છે એમાં એમ નથી. એ તો પોતાના જ્ઞાન સ્વભાવ તરફ જ્યાં જોર વીધું, જોર તો છે જ, પણ એ જ્યાં અમુક હદે વીધું ત્યાં ઉપયોગ શુદ્ધ થઈ જાય છે, ઉપયોગ શુદ્ધ આવી જાય છે સહેજે સહેજે. વિકલ્પ કરીને પછી આવે કે હું શુદ્ધોપયોગ મને થાય એમ શુદ્ધોપયોગ કરું ને પછી આવે એમ ત્યાં બનતું નથી. કઈ ક્ષણે શુદ્ધોપયોગ થશે એની જ્ઞાનીને ખબર નથી હોતી. પછી વિકલ્પ કરે ત્યારે ઉપયોગમાં તો વિકલ્પ નથી, શુદ્ધોપયોગમાં વિકલ્પ નથી કે આ થયો. જયારે થાય ત્યારે આ થયો એમ વિકલ્પ નથી, અને થયા પહેલા એનો વિકલ્પ નથી, થઈ ગયા પછી એનો વિકલ્પ આવે તો ખ્યાલ આવે કે આ શુદ્ધોપયોગ થઈ ગયો. તો ના આવે તો એને ધૂનમાં ચાલ્યો જાય શુદ્ધાત્માના લક્ષ્ય. ત્યાર પછી પણ લક્ષ્ય એક બાજુ નું રહે ને વિકલ્પ ન ઉઠે. જેમ કે મુનિ ને ક્ષણે ક્ષણે શુદ્ધોપયોગ આવે છે તો એનો વિકલ્પ કરવા પાછળ બેસે છે કે આ ક્ષણે આવી ગયો, હવે પાછા આ બીજી ક્ષણે આવી ગયો, વળી આ ત્રીજી ક્ષણે એનો વિકલ્પ કરવા બેસે. કાંઈ નહીં, એનું લક્ષણ એક બાજુ છે શુદ્ધાત્મા ઉપર, ઓલો તો સહેજ સહેજ થઈ જાય છે. જે લાંબા કાળના આતરે થતો હતા શુદ્ધોપયોગના પર્યાયો ચોથા અને પાંચમા ગુણ સ્થાને, એ સ્વભાવ તરફના જોરમાં દશા એવી સહજ કેળવાઈ ગઈ કે મુનિ દશામાં એક એક ક્ષણે શુદ્ધોપયોગ થવા લાગે છે. એનો વિચાર કરવો પડતો નથી, વિકલ્પ કરવો પડતો નથી, આગળ કે પાછળ ક્યારે પણ. અને એ તો એને સ્થૂળ કાર્યોમાં એવું દેખાય છે કે આ કામ કરવા માંગુ ત્યારે એનો વિકલ્પ થાય છે. એને પૂછીએ છીએ કે મિથ્યાત્વ કરવાનો શું તું વિકલ્પ કરે છો? હું ફલાણો માણસ છું એનો શું વિકલ્પ કરે છો? હું આ દેહ વાળો મનુષ્ય છું એનો શું વિકલ્પ કરે છે? હું પુરુષ છું કે હું સ્ત્રી છું એનો શું વિકલ્પ કરે છે? તારી જે માન્યતાની સ્થિતિ છે એમાં તો તારે વિકલ્પ કર્યા વિના જ એમને એમ તારું પરિણમન સહજ વર્તે જ છે, પ્રવર્તે જ છે. એવું પરિણમન તારું કેટલું છે એની તને ખબર નથી. એ બાજુ તે કદી વિચાર દશાને લંબાવી નથી અને એક સ્થૂળ પણ એ નક્કી કર્યું છે કે જેનો વિકલ્પ કરીએ એનું કાર્ય થાય ને ન કરીએ એનું ન થાય એમ નથી. પોતાના શુદ્ધાત્માની માન્યતા થતા જ્યારે બળવાન પણ એ પરિણમનનું વધે છે ત્યારે સહજપણે ઉપયોગ શુદ્ધ થઈ જાય છે, સહેજે સહેજે થાય છે, આવી જાય છે એમ કે છે. એમાં એનો વિકલ્પ કરીને કૃત્રિમપણે લાવવો પડે એ વસ્તુ સ્થિતિ નથી. થોડું